ణమో అరిహంతాణం ణమో సిద్ధాణం ణమో ఆయుర్యాణం ణమో వజ్రాయాణం ణమో లోయే సర్వసాణం మోక్షమార్గస్య నేతారం వేతారం కర్మ బ్రూభుతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధయే. आचार्य देव उमा स्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराज अहीं आगळ बिराजमान छे, जेनी अंदर आश्रव तत्व संबंधीना अध्यायना अंतर्गत आपणो स्वाध्याय चाली रह्यो छे. छठा अध्यायनी अंदर आठ कर्मोना आश्रवनु कारण शुं छे आचार्य देवे तेना उपर अहीं आगळ प्रकाश आप्यो छे. એની અંદર આપણે જ્ઞાનાવરણ કર્મ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ એવા જીવના કયા પરિણામ થઈ જાય છે, રોજિંદા જીવનની અંદર આપણાથી એવા કયા પરિણામ બની જાય છે જેના કારણે આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે અને જેના કારણે તે ભવિષ્યમાં ઉદય આવે ત્યારે આ જીવની અહીં આગળ જ્ઞાન અને દર્શનની હીણી દશા જોવામાં આવે છે. આ એક જીવને માટે જ્ઞાન જ સર્વ પ્રકારે સાધન થાય છે. જો એ જ્ઞાન સાચી દિશામાં વળે તો એ જ જ્ઞાન મોક્ષનું કારણ થઈ જાય છે અને એ જ જ્ઞાન જો કસાઈ સાથે ઉપયુક્ત થાય છે તો એ જ જ્ઞાન જેને કહેવાય કે તેને ઊંધી દિશામાં લઈ જાય છે. જ્ઞાન સ્વભાવ તો પારિણામિક ભાવે રહેલો છે અને એનું જે જાણવારૂપ જે પરિણમન છે તે ક્ષયોપશમ ભાવે રહેલું છે, પરંતુ અહીંયા આગળ એ જ્ઞાનની અંદર મોહના કારણે મૂળ મોહ પણ એ મોહના કારણે એ જ્ઞાન પણ એની સાથે જોડાતા મલિન થતા ન જાણે એનાથી કેવા કેવા પરિણામ બની જાય છે કે જેના કારણે તેની આવી સંસાર અવસ્થામાં હીણી દશા જોવામાં આવે છે. તે કારણોનું આપણે જ્ઞાન કરીએ છીએ. કારણોનું જ્ઞાન શા માટે કરવામાં આવે? જેમ ડોક્ટર હોય તો ડોક્ટરને જે મરીજ હોય તેનો રોગ પૂછે તો રોગનું બધી જ રીતે એની તપાસ કરવામાં આવે અને એમ પણ પૂછે કે આ પહેલાં તમે શું ખાધું હતું, તમે ચાર દિવસમાં આ કંઈ ખાધું હતું કે નહીં, તમે આ પ્રમાણે કરો છો કે નથી કરતા. આવી રીતે અનેક વાતો પૂછતા ખ્યાલ આવે છે કે આ બધું એટલા માટે થયું છે કારણ કે તેમણે આ રીતે આ પ્રમાણે બધું લીધું હતું. કહેવાનો મતલબ તો કે છે કે આ પ્રમાણે જેમ હોય છે ને, આપણે જે તમાકુના વ્યસની, તો જેમ તમાકુના વ્યસની તો મોઢામાં થઈ ગયું કેન્સર, તો એને પૂછવામાં આવે કે ભાઈ આ મોઢામાં કેન્સર કેમ થયું છે, તો ડોક્ટર કહેશે કે ભાઈ આ તમને મોઢામાં કેન્સર એટલા માટે થયું છે કારણ કે તમે અહીંયા આગળ દિવસ રાત તમે શું કર્યું છે, એટલે કે એક તમાકુનું સેવન જ કરતા આવ્યા છો, તેના ફળની અંદર એટલે કે આ મોઢાની અંદર તમને કેન્સર થયું છે. એમ અહીંયા આગળ કહે છે કે આ જ્ઞાનની દશા હીણી કેમ થઈ છે, કારણ કે તમે શું કર્યું છે કે અજ્ઞાન દશાની અંદર તમારાથી એવી જાતના પરિણામ થઈ ગયા છે, કોઈ પણ રીતે એવી જાતના પરિણામ થયા છે કે વર્તમાનની અંદર એના કારણે તમારી આવી હીણી દશા જોવામાં આવે છે. બરાબર, એની ચર્ચા આપણે જોઈ રહ્યા છે. કેટલાક કારણો બીજા એક્સ્ટ્રા પણ બતાવ્યા છે, તેની ચર્ચા કરીને આજે આપણે વેદનીય કર્મની પણ ચર્ચા કરવી છે. હું અહીંયાથી વાંચું છું, ઇનકે અતિરિક્ત જ્ઞાનાવરણ સંબંધી આશ્રવ કે અન્ય કુછ કારણ ભી બતાએ ગયે હૈ જો ઇસ પ્રકાર હૈ. એમાં સૌથી પહેલું આપ્યું છે આચાર્ય ઉપાધ્યાય સે પ્રતિકૂળ રહેના. હવે આચાર્ય અને ઉપાધ્યાયથી પ્રતિકૂળ કોણ રહે છે સમજો. એક સંઘની અંદર આચાર્ય પણ છે, ઉપાધ્યાય પણ છે, બીજા અન્ય મુનિરાજ સાધુગણ પણ જોવામાં આવે છે. હવે એવું બને કે સંઘની અંદર જેને કહેવાય કે બધા આચાર્યના સંચાલનમાં, જેને કહેવાય કે તેમના અંડરની અંદર એ પ્રમાણે અનુશાસન એમનું ચાલતું હોય અને એ પ્રમાણેની બધી જગ્યાને ગતિવિધિ ક્રિયા એ બધું એનું પાલન થતું જોવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે જે બીજા જે મુનિરાજ હોય, તો કે છે કે એ બીજા મુનિરાજ પણ જેને કહેવાય દીક્ષિત થયા ને ઘણો બધો ટાઈમ એમને પણ થઈ ગયો હોય. દાખલા તરીકે સમજો કે દીક્ષિત થયા ને એમને પણ 5, 4, 6, 10, 12, 15 એવા વર્ષો પણ થઈ ગયા હોય. હવે આચાર્ય ઉપાધ્યાય છે અને એ પ્રમાણે જેને કહેવાય સંઘની અંદર જોવામાં આવે તો કે છે કે વધારે જેને કહેવાય કે એ પ્રમાણે ઉંમર વાળા પણ જેને કહેવાય, ઉંમર એટલે ઘણા કાળથી દીક્ષિતની અપેક્ષા એ ઉંમરની વાત ચાલે છે, શરીરની ઉંમરની અપેક્ષા એ વાત નથી ચાલતી. ઘણા કાળથી દીક્ષિતની અપેક્ષા એ જેને કહેવાય કે ઘણા કાળથી આમાં હોય, પરિણામોની એવી વિચિત્રતા છે કે એને પણ એમ થવા લાગે કે હું જૂનો છું. સમજો આ બધું પરિણામોની વિચિત્રતા છે. એને પણ એમ થવા લાગે કે હું ઘણા કાળથી દીક્ષિત છું. એને પણ એમ થવા લાગે કે હું પણ જેને કહેવાય, એનું કારણ શું છે, આવું બધું કેમ થાય? તો કે છે કે ક્યારેક આવી જાતનું બની શકે છે, એમ આવું કેમ બની શકે? એટલે કે શું થાય કે 10-15 વર્ષ થયા એમને દીક્ષિત થાય, એને 10-15 વર્ષ થયા. હવે 10-15 વર્ષની અંદર સમજો કે બીજા પણ આવ્યા હોય ને, બીજા પણ શ્રાવક જેને કહેવાય કે દીક્ષિત થયા, તો હવે એમની અપેક્ષાએ આ નવા થયા, તો એમની અપેક્ષાએ આ નવા થયા એટલે આમને એમ લાગ્યું કે હું પણ જૂનો છું, હું પણ સિનિયર છું. અને એ પ્રમાણે જ્યારે મનની અંદર એ પ્રમાણેના જ્યારે પરિણામ બની જાય, ત્યારે એ એટલા માન કસાયને અંતર્ગત એવી રેખા છે કે એવી જાતના પરિણામ જો વધી જાય છે તો આચાર્ય અને ઉપાધ્યાયથી પણ તે પ્રતિકૂળ રહેવાનું ચાલુ કરી દે છે. હવે પ્રતિકૂળ રહેવું એટલે શું? પ્રતિકૂળ રહેવુંના અનેક અર્થ થઈ શકે છે. શબ્દ તો એક આપ્યો છે કે પ્રતિકૂળ રહે છે, પણ પ્રતિકૂળ એટલે જરૂરી નથી કે કાયથી પ્રતિકૂળ રહે, જરૂરી નથી વચનોથી જેને કહેવાય કે પ્રતિકૂળ રહે, પરંતુ કે છે કે મનથી પણ પ્રતિકૂળ રહી શકે છે. દાખલા તરીકે સંઘની અંદર સમજો કોઈ આચાર્ય દેવ એને એ પ્રમાણે કહેશે કે તમારે આજે આ પ્રમાણે જેને કહેવાય કે કાર્ય કરવાનું છે, અથવા તો આ પ્રમાણે જેને કહેવાય કે તમારે એ રીતે તમારે વર્તવાનું છે, છતાં પણ અંદરમાં એમ થઈ જાય છે કે હવે તો હું પણ સિનિયર છું, તો કે છે કે આ પ્રમાણે હું નહીં વર્તું. કદાચ ભલે મોઢેથી ન કે, ભલે સામે પ્રતિક્રિયા ન આપે, પણ અંદરમાં આવી જાતનો ભાવ ઉત્પન્ન કરી દે છે તો જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થઈ જાય છે. એક 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 વસ્તુ સમજવા જેવી વાત છે. કારણ કે જે જે ફિલ્ડમાં રહીએ છીએ, જે જે ફિલ્ડમાં જે જે લોકો રહે છે, ત્યાં કોઈને કોઈ રીતે જ્ઞાનાવરણ કર્મનો આશ્રવ તો થાય છે. ક્યાં સુધી થાય છે આપણે જોયું હતું, બંધ એનો ક્યાં સુધી થાય છે? જ્ઞાનાવરણ કર્મનો બંધ કયા ગુણસ્થાન સુધી થાય? 10મા સુધી થાય. તો કે છે કે જ્ઞાનાવરણ કર્મની પાંચે પ્રકૃતિ, મતિ, શ્રુત, જ્ઞાનાવરણ, બધી એ પાંચે પાંચ પ્રકૃતિ જે છે તે 10મા ગુણસ્થાન સુધી તેનો બંધ થાય. હવે જે મુનિરાજોને છે તેના ઉપરના ગુણસ્થાનોમાં જેને કહેવાય કે તે પ્રમાણે બંધ થાય છે, પણ ઘણો હીન અનુભાગ વાળો બંધ થાય, પણ થાય છે તો ખરો, પણ ઘણો હીન અનુભાગ છે. અહીંયા આગળ તો એક આવી ટાઈપનું પણ કારણ હોય એવું ઉમા સ્વામી દેવે પણ બતાવી દીધું હોય કે દરેક ફિલ્ડની અંદર કોને ક્યાં કઈ વાત ઘટિત થાય તેવા દરેક ફિલ્ડ વાળાને અહીંયા આગળ લઈ લીધા છે એમ. તો આવી ટાઈપનો સંઘની અંદર આ પ્રમાણે પ્રતિકૂળ રહે, કોઈ પણ સમજો કે વાત આવે તેને લાઇટલી લે, અરે એવું બી બની જાય કે પોતાની તપશ્ચર્યાની અંદર જેને કહેવાય કે હીન ભાવનો પણ ઉત્પન્ન ભાવો પણ ઉત્પન્ન થઈ જાય, તો એ પણ જેને કહેવાય કે આચાર્યથી પ્રતિકૂળ રહેવું તે છે. કારણ કે આચાર્ય દેવની તો જેને કહેવાય કે આજ્ઞા છે કે આગમ અનુસાર વ્રતોનું પાલન કરો, નિરતિચારપૂર્વક પાલન કરો, પરંતુ જેને કહેવાય કે આચાર્ય અને ઉપાધ્યાયનું એ પ્રમાણે કહેવા પ્રમાણે જો એની અંદર નિરતિચારપૂર્વક પાલન થતું નથી, કોઈ દોષ લાગી જાય છે, તો બની શકે આચાર્યને તો ન ખ્યાલ આવે પરંતુ પોતાને તો અંદરમાં ખ્યાલ આવી જાય કે આ દોષ મારાથી મને લાગી રહ્યો છે, એમ હોવા છતાં પણ તેને લાઇટલી લેવો, તો તે પણ કહે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થઈ જાય છે. આવા અનેક પ્રકારના પ્રસંગો બની શકે છે, એટલા માટે અહીંયા આગળ એમ કીધું કે આચાર્ય અને ઉપાધ્યાયથી જેને કહેવાય પ્રતિકૂળ રહેવું. સમજો આને જ્ઞાનાવરણ કર્મમાં કેમ નાખ્યું, જ્ઞાનાવરણ કર્મના કારણમાં કેમ નાખ્યું? એક વિચાર આવ્યો મને બી હમણાં, મેં વિચાર કર્યો કે કેમ નાખ્યું હોવું જોઈએ. કહેવાનો મતલબ, ખરેખર આચાર્ય દેવ અને ઉપાધ્યાય મુનિ ભગવાન જ્ઞાનની મૂર્તિ છે, કારણ કે જ્ઞાનથી જ મોક્ષ માર્ગ સધાય છે. કાલે પરમ દિવસે પણ વાત આવી હતી કે જે ચારિત્ર પણ થાય છે તે જ્ઞાનપૂર્વક જ ચારિત્ર જોવામાં આવે છે. આમ જેટલું પણ જેને કહેવાય આચરણ જોવામાં આવશે એ સમ્યક જ્ઞાનપૂર્વક આચરણ જોવામાં આવશે. હવે અહીંયા આગળ જેને કહેવાય કે જે આચાર્ય દેવ એને જ્ઞાન આપે છે અથવા તો જેને કહેવાય ઉપાધ્યાય મુનિરાજ તેને જેને કહેવાય કે જ્ઞાન આપે છે, તો કે છે કે અહીંયા આગળ એ જ્ઞાનની, સમજો, એ જ્ઞાનની અવહેલના કરે છે, તો કે છે કે અહીંયા આગળ શું થાય છે, એ તો કે જ્ઞાનનો અવિનય થાય છે. આચાર્યનો અવિનય કરવો એટલે જ્ઞાનનો અવિનય કયો, ઉપાધ્યાયનો અવિનય કરવો એટલે જ્ઞાનનો અવિનય થયો. આમ જેને કહેવાય કે કેમ, કારણ કે એ જ્ઞાન પીરસે છે ને એના માધ્યમથી તે પાલન થાય છે, આમ જ્ઞાનનો અવિનય થતો હોવાના કારણે તેમને એ પ્રમાણે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. એવી રીતે અલગ અલગ રીતે આપણે સમજવું. જો બીજું કારણ બતાવ્યું છે, અકાલ મેં શાસ્ત્ર કા અધ્યયન કરના. અકાલ મેં શાસ્ત્ર કા અધ્યયન, અકાલ પણ બતાવ્યા છે, શાસ્ત્રની અંદર એવી નિમિત્ત નૈમિતિકતા પણ જોવામાં આવે છે. દાખલા તરીકે ગ્રહણ હોય ઇત્યાદિ વગેરે કેટલાક એ પ્રમાણેના જેને કહેવાય બારમાં એવી ઘટનાઓ બની ગઈ હોય, તો કે છે કે એ પ્રમાણે હોય ત્યારે કે છે કે શાસ્ત્રોનું ગ્રહણ જેને કહેવાય કે કરવાનો જીનાગમની અંદર નિષેધ બતાવ્યો છે. પણ એક વાતનો એ ખુલાસો કરી દઈએ, તેની અંદર મુખ્ય રૂપથી સિદ્ધાંત ગ્રંથો સમજવા, કે જે સિદ્ધાંત ગ્રંથ જે છે તો અકાલના કારણે જેને કહેવાય કે સિદ્ધાંત ગ્રંથનું ગ્રહણ કરવાનું જેને કહેવાય કે નિષેધ પણ જેને કહેવાય કે વર્ત્યો બતાવ્યો છે, એની અંદર કદાચિત કોઈ એ પ્રમાણેની જેને કહેવાય કે કદાચિત કોઈનાથી એવી ચેષ્ટા થઈ જાય તો પણ એને જેને કહેવાય કે જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ જોવામાં આવે છે. એવો જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે કે એ વખતે જીવના કંઈક પરિણામ જેને કહેવાય કે થોડાક વિચલિત થતા જોવામાં આવે છે, અને વિચલિતતામાં કોઈ શાસ્ત્ર વાંચવાની અંદર કોઈ અન્યતા અર્થ સમજી બેસે યા અન્યથા એ પ્રમાણે ગ્રહણ કરી લે, ખોટું વિપરીત ગ્રહણ થઈ જાય, એટલા માટે અકાલની અંદર સિદ્ધાંત ગ્રંથોને વાંચવાનો નિષેધ કર્યો છે, પણ ભાવના પ્રધાન ગ્રંથોને વાંચવાનો નિષેધ નથી. તો ઇત્યાદિ વગેરે એ પ્રમાણે જે શાસ્ત્રની આજ્ઞા છે, આમનાઈ છે, એ પ્રમાણે યથા યોગ્ય સમજીને એ રીતે ચાલવાનું હોય છે. શ્રદ્ધાન કા અભાવ હોના, આમાં આપણે ઘણું વિશેષ વિચારી કરી શકીએ છીએ. શ્રદ્ધાનનો અભાવ હોવાથી જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. કઈ વાતમાં શ્રદ્ધાનો અભાવ હોવો, તો કે જેટલી પણ જીન વચનની વાત છે એની અંદર તને કોઈ પણ વાતની અંદર જો શંકા થાય છે, તને જેને કહેવાય કે અશ્રદ્ધા થાય છે, તો કે તેના કારણે તને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. ચાહે પછી એ ચાર અનુયોગોમાંથી કોઈ પણ અનુયોગની કેમ ન હોય. જ્યારે અહીંયા આગળ એમ કહેવામાં આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતા ધરતા નથી, છતાં પણ જેને કહેવાય કે જેને નિમિત્તાધીન દ્રષ્ટિ પડી છે અને નિમિત્તની જેને પ્રધાનતા પડી છે અને એ ગમે ત્યારે નિમિત્તને આગળ કરીને પણ જેને કહેવાય એનું કર્તૃત્વનું પોષણ કરે છે, તો તેને પણ શ્રદ્ધાનો અભાવ કહેવામાં આવે છે. કોણે જોયા બટાકાની અંદર જીવ અને કોને જોયા સુમેરુ પર્વત, આ પ્રમાણે જેને કહેવાય કે કર્ણાનિયોગની અંદર કેટલીય વાતો, કેટલી નહીં બહુધા વાતો એવી હોય જે આપણા દ્રષ્ટિગોચર થતી નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનની અંદર જોયેલી છે અને એ સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનમાં જે જોયેલી વાતો જે છે એના અહીંયા આગળ જેને કહેવાય કે જ્યારે કથન એને સાંભળવામાં આવે અને એ વાત જ્યારે એને નથી બેસતી તો એને પણ શ્રદ્ધાનો અભાવ કહેવામાં આવે છે. અમે લોકો લગભગ 4-5 વર્ષ પહેલા દેવલાલી ગયા હતા. હવે આનું પણ ઘણું રિસર્ચ ચાલે છે. પછી રાત્રે અમે બધા બીજા બધા ભાઈઓ પણ અલગ અલગ જગ્યાએથી, બધા મહારાષ્ટ્રમાંથી ને એમપીમાંથી ને ઘણા બધા ભાઈઓ આવે અને પછી અહીંયા આગળ રાત્રે ચર્ચા થાય. અને કઈ ચર્ચા થાય પછી, કે આ લોકો જે છે તો કે છે કે ચંદ્ર ઉપર ગયા હશે કે નહીં ગયા હોય. સાંભળજો બરોબર, હવે થોડોક ઉપયોગ લગાવજો, આમાં કંઈક બીજું કેવું છે. હવે ચંદ્ર ઉપર ગયા હોય તોય તારે કોઈ પ્રોબ્લેમ નથી અને ન ગયા હોય તોય તારે કોઈ પ્રોબ્લેમ નથી. તું નથી ગયો એ તને ખબર છે ને હું નથી ગયો એ તને મને ખબર છે, બરોબર ને? પરંતુ વસ્તુ સમજજો બરોબર. એક બીજી વાત બી બહુ આવે છે, આ પૃથ્વી કેવી છે? ના ના, એટલે બરોબર છે તમારો, અત્યારે બરોબર એટલે તમારો જવાબ બરોબર છે એમ નથી કેતો, તો આપણે બધાએ આવું સાંભળ્યું છે એટલે આપણે આ જવાબ આપીએ છીએ, એમ કહેવાનો મતલબ, બરોબર કે નહીં? તો કહે છે કે પૃથ્વી ગોળ છે. હવે બધા આર્ગ્યુમેન્ટ શું કરે છે, પૃથ્વી ગોળ છે ને આર્ગ્યુમેન્ટ શું કરે છે એ ખબર તમને? આપણે ઉપરથી જઈએ ને, વિમાનમાંથી ઉપર જઈએ ને ફ્લાઇટમાંથી, એટલે આમ ઉપરથી આખો આમ રાઉન્ડ શેપ દેખાય છે. શું દેખાય છે આ લોકોને? એ કે રાઉન્ડ શેપ દેખાય છે. તો કે છે કે રાઉન્ડ શેપ દેખાય છે, સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આવી રીતે આ પ્રમાણે રાઉન્ડ શેપ દેખાય છે, એના પરથી એને શું નક્કી કરી નાખ્યું? એને નક્કી શું નાખ્યું? એ ભલા માણસને ખબર નથી આલા તે કેટલા કિલોમીટરનું જોયું છે કે તે નક્કી કરી નાખ્યું કે આ રાઉન્ડ શેપ દેખાય છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ એ કે છે કે નાના પણ આજે સાયન્ટિસ્ટે કીધું છે કે પૃથ્વી ગોળ છે તે કે બિલકુલ બરાબર બેસે છે, પરંતુ તારી માન્યતા ને એની માન્યતા બરાબર બેસવાની જ છે. એ પણ મતિશ્રુત જ્ઞાનથી જોવે છે પૃથ્વીને, અને તું પણ મતિશ્રુત જ્ઞાનથી પૃથ્વીને જોવે છે. તો એના મતિશ્રુત જ્ઞાનથી એ જે સાયન્ટિસ્ટોને જે દેખાયું કે પૃથ્વી ગોળ છે તો એવું એમને કહી દીધું, ડિક્લેર કરી નાખ્યું કે પૃથ્વી ગોળ છે. હવે તું પણ અહીંયા આગળ કે છે કે ઉપરથી જાય છે, નીચેથી જાય છે, ને ગમે ત્યાંથી જાય છે, તો એને જેવું આંખેથી દેખાયું છે તો કે છે કે એવી રીતે તું પણ આંખેથી એવી રીતે તું જોવે છે તો તને ગોળ દેખાવાની છે. તો કે છે કે તને પણ ગોળ દેખાય અને એને પણ ગોળ દેખાય એમાં તમે બધા સાચા થાય નક્કી કેવી રીતે કર્યું તે? આ ખ્યાલ આવે છે કે મને મતલબ? પણ એની અંદર રાતોની રાતો બગાડે. હવે અહીંયા આગળ કે છે કે પૃથ્વીનો જે આકાર છે તે છે, લોકનો જે આકાર છે તે આકાર છે. તો હવે એની અંદર છે કે ભલે વાત અપ્રયોજનભૂત છે, એમાં ભલે અહીંયા આગળ સમજો કે કદાચ અપ્રયોજનભૂત વાતની અંદર કદાચિત આપણું જ્ઞાન કંઈ જાજુ ન ચાલતું હોય, અથવા તો કદાચિત કોઈ અન્યતા ભૂલ થઈ ગઈ હોય, તો કોઈ આપણને સમ્યક દર્શનમાં બાધા પહોંચી જાય એવું નથી હોતું. પરંતુ જિનેન્દ્ર ભગવાને અપ્રયોજનભૂત વાત જે બતાવી છે, પ્રયોજનની વાત નથી કરતો, અપ્રયોજનભૂત વાત પણ જે જિનેન્દ્ર ભગવાનની વાણીમાં આવી છે અને એના પર તો જો શંકા કરે છે તો નિયમથી તને અહીંયા આગળ જેને કહેવાય કે કર્મનો બંધ થાય છે. પોઈન્ટ પકડાય છે? અનુભવની વાત, ભેદ વિજ્ઞાનની વાત, એમાં તો તારી ભૂલ હોય તો તને એની અંદર તો જેને કહેવાય કે એ પ્રમાણે તો બંધ થાય છે, પરંતુ તને જિનેન્દ્ર ભગવાનની વાત ઉપર પણ તને અપ્રયોજનભૂત વાતમાં પણ જો તને શંકા આવે, કારણ કે બહુધા આ બધી વાતોની અંદર તો આગમ પ્રમાણે જ માનવાનું હોય છે કે જેવું સર્વજ્ઞ ભગવાને મુનિ ભગવંતોએ જોયું છે અને લખ્યું છે તે મારા માટે પ્રમાણ છે. પંડિત ટોડરમલજીએ આ બધી વાતોનો સાતમા અધ્યાયની અંદર ઘણો વિસ્તારથી ખુલાસો કર્યો છે. ત્યાં આગળ એમ કીધું કે જે સર્વજ્ઞ દેવની વાણીમાં પ્રયોજનભૂત તત્વની વાત તર્કથી, યુક્તિથી અને લોજિકથી બિલકુલ સત પ્રતિશત બેસે છે, તો કે છે કે એમની વાણીમાં અપ્રયોજનભૂત વાત અન્યથા કેમ આવે? પોઈન્ટ પકડાય છે? કહેવાનો મતલબ સર્વજ્ઞ ભગવાનના આગમ અત્યંત સાચા તમે નક્કી કેવી રીતે કર્યું? હા, આજે જ પ્રશ્ન આવ્યો તો, ખબર નથી મને, આજે પ્રશ્ન આવ્યો તો કે આપણા જ ગ્રંથો સાચા કેવી રીતે નક્કી કર્યું, એવી રીતે આવ્યો તો ને? સમજો, જ્ઞાની ધર્માત્મા કેવી રીતે નક્કી કરે છે કે આપણા ગ્રંથો સાચા કેવી રીતે નક્કી કરે છે કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં દેહથી ભિન્ન ભગવાન આત્મા પણ બતાવ્યો. જો કેવી રીતે નિર્ણય કરવાનો હોય છે, તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે આ દેહથી અને રાગથી ભિન્ન આત્મા પણ બતાવ્યો, અને એ જ સર્વજ્ઞ ભગવાનની વાણીની અંદર જેને કહેવાય કે જંબુદ્વીપ ને એ ઇત્યાદિ વગેરે, દ્વીપ ને સમુદ્ર ને ઇત્યાદિ વગેરે, સુમેરુ પર્વત ને એ બધાનું પણ જેને કહેવાય વર્ણન કર્યું. હવે અહીંયા આગળ આ જીવ આ બંનેમાંથી કોની પરીક્ષા કરીને નક્કી કરી શકે? તો કે છે કે આ જે સ્વાનુભવ વાળી વાત છે, પ્રયોજનભૂત વાત છે, સાત તત્વ વાળી વાત છે, એની અંદર તો પરીક્ષા કરીને અને કે છે કે એવો નિર્ણય કરીને એ પોતે પોતાના આત્માનો અનુભવ કરી શકે છે. પણ બીજી બધી જે વાત છે, તો કે છે કે બીજી બધી વાત, તો કે છે કે તે બધી જગ્યાએ પહોંચી વળતો નથી, તો અને એ પ્રમાણે જેને કહેવાય કે એમાં કોઈ પરીક્ષાનો વિષય નથી, પણ આગમ પ્રમાણે જેને કહેવાય કે માની લેવાનું હોય છે. હવે અહીંયા જ્યારે આત્માની અનુભૂતિ થઈ, તો આત્માની અનુભૂતિથી નક્કી થયું કે આ આગમમાં મેં જે જે વાત વાંચી છે તે બધી જેને કહેવાય કે અહીંયા આગળ પ્રૂફ થઈ છે. કારણ કે આત્મા, સમજો, રાગ, આત્મા રાગ વગરનો છે, તો રાગ વગરનો છે તો અહીંયા આગળ શાસ્ત્રમાં બતાવ્યું, અને મેં પણ જ્યારે મારા આત્માનો અનુભવ કર્યો તો મેં મારા આત્માનો અનુભવ પણ રાગ વગરનો કર્યો, આમ મારા આત્માના અનુભવથી મેં આગમને પણ પ્રમાણિત કર્યા, તો આગમને જો મેં પ્રમાણિત કર્યા તો આગમમાં આવેલી અપ્રયોજનભૂત વાત પણ પ્રમાણિત થઈ જાય છે. પોઈન્ટ પકડાય છે? એક લોજિક ન્યાય, તમે બધા જ વિષયની પરીક્ષા ન કરી શકો એવું હોતું જ નથી ને બનતું પણ નથી. પંડિત ટોડરમલજીનું સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું પ્રકરણ વાંચજો, ઘરે જઈને ચોક્કસ અવશ્ય સ્વાધ્યાય કરજો, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, અને એની અંદર કયા કયા વિષયોની પરીક્ષા કરવી ને એનું એક આખું આપણે લિસ્ટ આપ્યું છે, અને એની અંદર તમે એ રીતે તમે ખાલી એટલી વિષયોની પરીક્ષા કરશો,
એના પરથી જેને કહેવાય તર્કયુક્તિથી પરીક્ષા કરીને જયારે અહીંયા આગળ નિર્ણય કરી લેવામાં આવે છે ને બધી જ રીતે બધી વાત બેસે છે, તો પછી કે છે કે સર્વજ્ઞ ભગવાનની બીજી પણ વાત આવે તો કે છે કે એને સહજ ભાવે જેને કહેવાય સ્વીકાર કરી લેવાની હોય છે, અને જો એને સહજ ભાવે સ્વીકાર ન કરતા એને શંકા થાય, એને પ્રશ્ન થાય અલગ વાત છે, એને આશંકા ઉત્પન્ન થાય તે અલગ વાત છે, પરંતુ એને ડાઉટ જાય છે તો અહીંયા આગળ કહે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. બરાબર, હવે આગળ જુઓ. હવે થોડા બે ત્રણ પોઈન્ટ થોડા જેને અહીંયા આગળ થોડા ઓલા આવે છે આચાર્ય દેવોના છે. વિદ્યા કે અભ્યાસ મેં આલસ કરના, વિદ્યા કે અભ્યાસ મેં આલસ કરના. આપણે શિબિર લાગી હોય ને, સમજો કે અમે અમારું જ ઉદાહરણ આપીએ એટલે મગજ મારી નહીં, આપણે ચેતન્ય ધામમાં શિબિર લાગી હોય આપણે, બરોબર, એટલે શિબિર લાગ્યું હોય એટલે આખા દિવસના કાર્યક્રમ પણ ભરચક હોય, પ્રવચનો પણ ભરચક હોય, અને એમાંય થાય એવું કે આ શિબિરના આયોજનવાળા બી ટાઈમિંગ એવા ગોઠવે બપોરના કે ઓલો બાપડો સવારનો ઉઠ્યો હોય અને ભર બપોરે ઊંઘવાનો ટાઈમ હોય અને એની અંદર 2:30 વાગ્યાથી પ્રવચન ચાલુ કરી દે. હવે સમજો, હવે 2:30 વાગ્યાથી પ્રવચન ચાલુ, અને એક એવું થિંકિંગ થઈ ગયું છે, સાચું કહું છું, 2:30 વાગ્યાનું રાખો એટલે સમજો કે બધા 2:45-3 સુધી આવી રહે. હવે પહેલેથી જ એવું નક્કી કરી નાખ્યું છે કે 2:45-3 સુધી આવી રાખે, એટલે પાછા 3 વાગે કહીશું ને એટલે બધા પાછા 3:30 આવશે. આ પદ્ધતિ ખોટી છે. નહીં, જો તમે 2:30 વાગે ડિક્લેર કરો છો, સંસ્થાવાળા 2:30 વાગે ડિક્લેર કરે છે, તો વક્તા પણ 2:30 વાગે આવી જાય અને પ્રવચન ચાલુ કરી દે. એક વાર આવે તો આવે, બીજી વાર પબ્લિકને આવવું હોય તો આવે, ત્રીજી વાર આવવું હોય તો આવે, પરંતુ જે આવા વાળી પબ્લિકને એમ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા ટાઈમ પ્રમાણે જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે અહીંયા આગળ પ્રવચન ચાલુ થઈ જાય છે. આ બહુ, આ એક થોડી ખોટ છે, દરેક જગ્યાએ છે, મેં ઘણી બધી વાર જોયું છે. ઇતના ટાઈમ દે દો ઇસલે વો ધીરે ધીરે આ જાયંગે, ધીરે ધીરે આ જાયગા. ઓલો બાપડો વક્તા ઊંઘે નહીં બપોરે, એને પ્રવચનો એટલે બાપડો ઊંઘે નહીં, અને શ્રોતા ફર્સ્ટ ક્લાસ અપ ટુ ડેટ ઊંઘીને આવે ફ્રેશ થઈને, અને પાછી ચા નો સ્ટોલ મૂક્યો હોય એટલે બધું ચા પાણી આ ત્યાંથી બરોબર, ઓલો મરી જાય વાંચી વાંચીને, અને આ ભાઈને કોઈ મેળે નહીં કહેવાનો મતલબ, અને આ બધું આવું બધું બહુ ચાલે છે કહેવાનો મતલબ. હવે સાંભળજો બરોબર, હવે અહીંયા આગળ એવું બને છે કે માની લો કે અહીંયા આગળ 2:30 વાગે 2:45 વાગે સમજો કે પ્રવચન રાખ્યું. હવે અહીંયા આગળ સમજો કે શું થઈ ગયું કે આપણે આ શ્રોતાગણ શું કરે, આ વાત કઈ ચાલે છે, વિદ્યા કે અભ્યાસ મેં આલસ કરના, એ પાછા તમે ના ભૂલી જતા બધા, એટલે આપણો આ ટોપિક ચાલે છે. હવે અહીંયા આગળ સમજો, અહીંયા આગળ પંડિતજી બેસે 2:30 વાગે, એટલે પંડિતજી સૌથી પહેલા શું કરે, પ્રવચન ચાલુ કરતા પહેલા શું કરે ભાઈ, શું કરે, મંગલાચરણ કરે, પેલા મંગલાચરણ કરે. એટલે બીજી કેટલી મિનિટ જોઈએ, 2:30 ને કેટલી થઈ, લગભગ 1.5 મિનિટની થાય ને, બરાબર, મોટું મંગલાચરણ હોય તો 3 મિનિટનું થઈ જાય, બરાબર કે નહીં. એટલે ઓલો ભાઈ શું કરે, હજી 2:15 વાગે ચલો ને નથી ઉઠાતું તો એ ઉઠે, પછી હજી તો 10-15 મિનિટની વાર છે, પછી તો હજી તો સમજો કે હા, પણ પછી બીજા 2-4 જણ કે ભાઈ તું ઉભો થાય, હજી તો આપણે ચા પીવાની એ બાકી છે, એટલે પછી વળી પાછો 5-10 મિનિટ ઉભો થાય છે, પછી પાછો ઘડિયાળમાં જોવે છે, પછી પોતાની જાતે જાતે નક્કી કરી લેશે કે હજી તો 2-3 મિનિટનું પંડિતજીનું મંગલાચરણ ચાલશે. હવે સાંભળજો બરોબર, 2-3 મિનિટનું તો મંગલાચરણ તો ચાલશે ને, વળી પછી 5-10 મિનિટ વળી પાછું પંડિતજીએ જે લીધું છે ને એનું રિવિઝન કરશે, એટલે રિવિઝન કરશે એટલે એમાંય વળી પાછી એમની 7-8 મિનિટ તો નીકળી જશે. આ બધું કોણ નક્કી કરે છે, આ કોણ નક્કી કરે છે, જ્ઞાનમાં આળસ કરવા વાળો. કારણ કે જ્ઞાનમાં આળસ કરવા વાળાને અહીંયા આગળ પંડિતજી શ્રોતા નથી કહેતા, વાંચ્યા મારું નથી, આમાંથી કશું મારું નથી, તમે વાંચજો આત્માનું શાસન, તેની અંદર વક્તાના લક્ષણ શું છે અને શ્રોતાના લક્ષણ શું છે બધું તમને મળી જશે, અને પંડિત ટોડરમલજીએ પણ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર તેના ઓલામાં લીધું છે. સમજજો, એક વીક આવું બધી કલ્પના કરાવે, ઉભો બી થાય, આળસ કરે, તમે સમજ્યા કે મને મતલબ, અને જેને કહેવાય મરી મરીને જાય, ઉભો થાય અને કહે કે હજી તો બસ આમ બસ જઈએ જઈએ જઈએ, અને એમ કરીને પાછો ઉભો રહે, એટલે પછી બહાર ઉભો રહીને સાંભળે કે હવે હવે લાઈન પર ગાડી આવી છે કે નહીં, એટલે કે હવે બસ હવે લાઈન પર ગાડી બરોબર આવેલી છે, અને ધીરે ધીરે કરતો જેને કહેવાય કે અહીંયા આગળ સભામાં બેસે. વિચાર કરો, આવી સ્થિતિ છે, આ બધા હીન પરિણામ છે, આની અંદર પરિણામોમાં કેટલી બધી અશુદ્ધિ થાય છે, બહુ સમજો. કેમ, કારણ કે તું શું કરે છે, જો સાંભળજો, જેને અન્યથા ના લેતા, એક બીજી વાત કહું છું, એમાં સ્વચ્છંદતાની સેવન કરતા કોઈ એક વ્યક્તિ માની લો કે તે વખતે તેના ઉપયોગની અંદર અથવા તો તે અત્યારે શિબિરમાં જ નથી ગયો અને કોઈ એમને સમજો કે કોઈ બીજા કામમાં જોડાયેલો છે કે એ રીતે છે. આ શિબિરમાં પણ ગયો છે અને શિબિરમાં ગયો છે એમ હોવા છતાં પણ ઓલો પણ જ્ઞાનાવરણ કર્મનો બંધ કરે છે, આ પણ જ્ઞાનાવરણ કર્મનો બંધ કરે છે, પરંતુ એવું બની શકે કે આ જ્ઞાનાવરણ કર્મનો અનુભાગ ઓછો બંધ કરે અને આ અહીંયા આગળ જ્ઞાનાવરણ કર્મનો વધારે અનુભાગ બંધ કરે છે. કારણ કે એ વખતે એ બુદ્ધિપૂર્વક ઉપયોગની અંદર જીનેન્દ્ર ભગવાનની વાણીની વિરાધના કરી રહ્યો છે. એક એક પોઈન્ટ સમજાય છે કેવાનો મતલબ? મંગલાચરણ, મંગલાચરણ પંડિતજી કરે છે તો એકલા પંડિતજીને જ કામ છે મંગલમય આચરણ કરવાનું, બીજા કોઈનું તો કામ જ નથી મંગલાચરણ કરવાનું. કેમ? કારણ કે મંગલાચરણ તો શેના માટે છે? મંગલાચરણ શેના માટે છે એમ એટલે કે કેવું પડે, વિવેક કરવો પડે, વિનય કરવો પડે. જય ધવલાકારને એમ પૂછવામાં આવ્યું કે તમે શાસ્ત્રની રચના કરી, બહુ એક સરસ વાત વાંચવામાં આવી. જય ધવલાકારને એમ પૂછવામાં આવ્યું કે તમે આ જે શાસ્ત્રની રચના કરી તેની અંદર મંગલાચરણ કેમ નથી કર્યું? જેમ સખંડાગમનું મંગલાચરણ શું છે? અણમોકાર મંત્ર. સઠખંડાગમ ગ્રંથનું મંગલાચરણ અણમોકાર મંત્ર છે. તો જય ધવલાકારે તો કોઈ જેને કહેવાય રચના જ નથી કરી મંગલાચરણની. તો અહીંયા આગળ કીધું કે તમે મંગલાચરણની જેને કહેવાય રચના શા માટે નથી કરી, ત્યારે એમને કઈ ગજબનો જવાબ આપ્યો છે કે અમને મંગલાચરણ કરવાની જરૂરત જ નથી લાગતી. તો પૂછું છું કેમ? કારણ કે અમારી દરેક લીટી મંગલાચરણ છે. જુઓ તો ખરા અમારી, કારણ કે મંગલાચરણ કોને કહેવાય? અરે કે જે વાંચતાની સાથે જ મંગલમય આચરણ થઈ જાય, જે વાંચતાની સાથે જ પરિણામોમાં વિશુદ્ધિ આવી જાય, અને અમે અહીંયાથી જે આત્માના અનુભવ રસપૂર્વક અમે જે પણ વચનો અહીંયા આગળ જે જીનાગમની અંદર ઉતારીએ છીએ તે દરેક લીટીની અંદર એવું સામર્થ્ય છે કે એ દરેક લીટી આ જીવને મંગલમય આચરણ કરાવનારું, આનંદ અપાવનારું, શાંતિ અપાવનારું છે. એટલા માટે અમારો આખો ગ્રંથ જ મંગલાચરણ રૂપે છે. વિચાર કરો તમે, આને કહેવાય મંગલાચરણ કેવી રીતે કરવું? તને એમ લાગે છે કે મંગલાચરણમાં મારે પહોંચીને શું કરવું? અરે તને ખબર નથી, તારો કાળ પાકી ગયો હોય અને તારામાં એવી વિશુદ્ધિનો કાળ પાકી ગયો હોય અને તું અહીંયા આગળ જેને કહેવાય કે જયારે મંગલાચરણ ચાલે અને તારો ઉપયોગ અંદરમાં ઉતરી જાય તો તે વખતે તું અંતર્મુહૂર્તની અંદર સમ્યક દર્શન લઈને તું અહીંયા આગળ ઉભો થઈ જાય. હજી તો પ્રવચન ચાલવાનું હોય તો ચાલે. જેમ અહીંયા આગળ ગૌતમ ગણધર દેવને અહીંયા આગળ તો જીનેન્દ્ર ભગવાનની વાણી નથી સાંભળી, પરંતુ અહીંયા જીનેન્દ્ર ભગવાનનું જેને કહેવાય મુખ જોયું, એમ સમજો આપણે કે જીનેન્દ્ર ભગવાનનું જેને કહેવાય કે જેનું મુખ જોવે છે ને અહીંયા આગળ જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય તો અહીંયા આગળ કર્ણેન્દ્રિયના માધ્યમથી આ અહીંયા આગળ આચાર્ય દેવનું મંગલાચરણ સાંભળે અને તું ભાવ વહી તું અંદરમાં ઉતરી ના જાય અને તને સમ્યક દર્શન ના થાય તો કહે છે કે એવું બનતું નથી. વિચાર કરો તમે કેવો મતલબ? આ મંગલાચરણની તાકાત છે. કેવાનો મતલબ? અને તું મંગલાચરણ કે છે કે હજી 2 મિનિટ મંગલાચરણ ચાલશે, હજી તો રિવિઝન કરશે, હજી તો આ પ્રમાણે કરશે, તો કે છે કે એના કરતા તારે ઘરે જ બેસી રહેવું તું ને, આ બધું તારે સાંભળવાની ક્યાં જરૂર હતી? કહેવાનો મતલબ, પરંતુ આવી જાતનું વિદ્યાની અંદર કોઈ પણ પ્રકારે આળસ કરવી, કોઈ કામ આવી ગયું હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ હોય, ઉંમરલાયક વ્યક્તિ પણ હોય, જલ્દી ન ઉઠાય, થોડુંક એ પ્રમાણે સવારે વહેલા ઉઠી ગયું હોય તો થોડીક એ પ્રમાણે પ્રમાદની સ્થિતિ બની જાય. ના નહીં, એમ નથી કહેતા. સંસારી હોય, ગ્રહસ્થ હોય, કદાચ ટાઈમ પર ન બી પહોંચાય, આવા બધા કારણો સંસારમાં બની શકે છે, એની કોઈ ના નથી. પરંતુ જીવને અંદરમાં ખેદ થવો જોઈએ, વાત એ ચાલે. પાછો ખેદ થવો જોઈએ એમ કહીને વળી પાછા બધા એમાં ના રોકાઈ જતા. આ પાછું આ એક પૂછડું એવું છે કે એક કાઢીએ ને એટલે પાછું બીજું ગુસ્સે છે કે આ ચલો હવે. પહેલા તો શું થતું હતું કે પહેલા હિનભાવ આવતો, હવે શું થયું કે પંડિતજીએ કીધું છે કે ખેદ કરવો, એટલે હવે શું કર્યું પાછું? એટલે કે ન પહોંચે અને ખેદ કરે. અહીંયા આગળ તો એમ કહેવા માંગે છે કે આ જે જીન વચન ચાલે છે, એક એક વચન ચાલે છે, તે ચક્રવર્તીની સંપદા કરતા પણ તેની કિંમત જેને કહેવાય કે અધિક જોવામાં આવે છે. તને હજી એ જ ખબર નથી કે તું આજે જીનેન્દ્ર ભગવાનની વાણી સાંભળી રહ્યો છે તો તને એ ખબર છે કે ન જાણે તે કેટલા ભવ પછી તને આનો નિયોગ થયો છે. બની શકે તું કેટલાય પરાવર્તન કરીને આવ્યો હોય, બની શકે તું કેટલાય સાગરો બીજી જગ્યાએ રખડીને તું અહીંયા આગળ આ મનુષ્ય પર્યાયમાં આવ્યો હોય અને તને અહીંયા આગળ આ ચાન્સ મળી ગયો સીધો ડાયરેક્ટ
અને એ પ્રમાણે અહીંયા આગળ જિનેન્દ્ર ભગવાનની વાણી જેને કહેવાય કે તને સાંભળવા મળી હોય અને તને આવો ભાવ મળ્યો અને એની અંદર તું આળસ કરે છે કે તેનું ફળ તો એ છે જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ, એટલે એનો અર્થ એ થઈ ગયો કે ન જાણે આ સંબંધીના જ્ઞાનથી તું હજીને કેટલાય કાળ સુધી નાનાથી તું વંચિત રહી જઈ શકે છે. વિચાર કરો, કલ્પના કરી છે અનંતા જીવ, ક્યારે ગમે ત્યારે સવારના લેક્ચરમાં કે જોઈશું એ કેટલા સંખ્યા થરાશી કેટલી છે મનુષ્યની સંખ્યા, કેટલી સંખ્યા કેટલી છે એની ચર્ચા પછી કરીશું ગમે ત્યારે. તો કે છે કે અનંતા જીવ મગજમાં પકડો અને અનંતા જીવની અંદર જેને કહેવાય, અરે ખાલી એકલા મનુષ્ય જ પકડો અને મનુષ્યની અંદર બીજી સંખ્યા પણ બાજુ પર મૂકી દો. આજે જે પ્રમાણે કહે છે કે આ લોકો ગણિત કરે છે 500 કરોડ 700 કરોડની જે પણ કરતા હોય, કહેવાનો મતલબ તો કે 700 કરોડની અંદર જેને કહેવાય કે આ મારા ભાગની અંદર લોટરી આવી છે અને આ મારે જેને કહેવાય કે આ પ્રમાણે આ કાળ કોઈ પણ રીતે આળસ કર્યા વગર જેને કહેવાય મારા એક એક વચનને મારે જેને કહેવાય હૃદયંગમ કરી નાખવા જોઈએ, તો કે છે કે આવો ભાવ પણ જેને આવી જાય છે તે કે છે કે મા ભવિષ્યની અંદર જે કે અવશ્ય કે મુક્તિનું ભાજન બની જાય છે. વિચાર કરો, ગુરુદેવશ્રીના પ્રવચનમાં કાલે જ આવ્યું હતું ને, કાલે શું કહેતા હતા, એક જણ આગળ બેસે, આવ્યું હતું પ્રવચનની અંદર, અને આગળ બેસે અને કે વિચાર કરે, બેસ્યો હોય તો આગળ પણ જોવે કે ક્યારે પ્રવચન પતે અને ક્યારે પ્રવચન પતે અને હું કે પછી જાઉં, અને એક ક્ષણ પાછળ બેસે કે ક્યારે અહીંયા આગળ જેને કહેવાય કે ફટાફટ ભાગું અને પછી ગુરુદેવ શ્રી કે અને ઘડીએ ઘડીએ ઘડિયાળ જોવે. અલા ભલા માણસ 10 મિનિટ થાય ને, 8 થી 9 નું પ્રવચન નહીં માની લો, આ શું કરે 20 મિનિટ સુધી તો ઠીક છે અને પછી શું થાય, 20 મિનિટ વધારે કીધી એવું નથી ને, 15-15 મિનિટ કરી નાખે, 10-15 મિનિટ સુધી ઠીક છે અને 10-15 મિનિટ પછી શું કરી નાખે, વળી પાછો 10-10 મિનિટે શું કરે, ઘડિયાળ જોવાનું કરે. અરે તું 10 મિનિટ પછી ઘડિયાળ જોવે છે તો 10 મિનિટ પછી 10 મિનિટે જ વધવાની છે ને, થોડો કલાક પૂરો થઈ જવાનો છે, પોઈન્ટ પકડાઈ જશું. પણ 10 મિનિટ પછી 9 વાગ્યા પણ 10 મિનિટ પછી જ જોવે છે તો 9 કેવી રીતે વાગ્યા હોય, 8:40 થાય, પોઈન્ટ પકડાય છે, 8:20 પછી 8:40 થાય તો 9 તો વાગી જવાના નથી. પરંતુ આ બધું કેમ આમ થાય છે, કારણ કે પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી, હકીકતની અંદર આ થઈ જાય છે. બહારમાં ક્રિયા પુણ્યની દેખાય છે, સાંભળજો બરોબર, શરીરના માધ્યમથી બહારમાં ક્રિયા પુણ્યની દેખાય છે અને અંદરમાં અત્યંત તીવ્ર પ્રમાદ વાળા પરિણામ જોવામાં આવે છે. તું કોને બતાવવા સાંભળે છે, કોને બતાવવા વાંચે છે, કોઈને શું મતલબ છે, તારે બેસવું હોય બેસ, તારે જવું હોય તો ચાલ્યો જા, તને કોઈ પણ રોકવા વાળું નથી, કોઈ તને બોલાવવા વાળું નથી, પણ કોના માટે શા માટે? અરે આ સાધના વ્યક્તિગત છે, ફાયદો થશે તો તને થવા વાળો છે અને નુકસાન થવાનું છે તો તારે એકલા જ ભોગવવાનું છે, આમાં કોઈના સાથે સંબંધ નથી. તો કે કોઈની આંખે કોઈના શરમે તારે બેસવું પડે કે વિચાર કરો, જો તું કોઈની શરમથી તું બેસે છે એનો અર્થ એ થઈ ગયો કે જિનેન્દ્ર ભગવાનની વાણી કરતા પણ એની શરમ તારા માટે વધારે કિંમતની થઈ જાય છે, એની મુખ્યતા તારી નજરમાં વધારે થઈ ગઈ. પોઈન્ટ પકડાય છે કે એક લોજિકલી કહેવાનો મતલબ, જિનેન્દ્ર ભગવાનની વાણીનું વેટેજ ઓછું થઈ ગયું અને તું બીજાની શરમના કારણે તું બેસે છે, તો કહે છે કે બીજાની શરમ તારા માટે એના માટે મોટી થઈ ગઈ. આમ તને કહેવાય કે વેટેજ કોનું વધારે, કોનું મુખ્યતા? તો કહે છે કે એનું પણ તને અહીંયા આગળ વિવેક જોવામાં આવતો નથી. આને કહેવાય વિદ્યાની અંદર અભ્યાસ કર્યો, મતલબ કે શું કહેવાય, આળસ કરી અભ્યાસ કરવામાં. આગળ જોવો, શાસ્ત્ર કે અર્થ કો અનાદર પૂર્વક સુનના. હવે આમાં શું કરતો હશે, શાસ્ત્રના અર્થને અનાદર પૂર્વક સુનતો હશે? આ તો ખબર છે, આ તો આવડે છે, આ તો ઘણી વાર સાંભળેલું છે, આ બધું શું છે, એવું નથી આવતું એ ભાઈ. ભગવાન જાણે, ઓલા અધ્યાત્મના વિષયમાં તો બહુ આવું થાય છે કે આ તો સાંભળેલું છે, કે આ ગાથા આ તો ખબર છે, અચ્છા આ પંડિતજી, અચ્છા આ પંડિતજી તો આ જ ગાથા લેવાના છે, આ તો ખબર છે, સમજો આ બહુ, આ શું છે, અરે આ બધું શું છે, કે મને મતલબ હવે સમજો કે સાંભળે છે તો અનાદર પૂર્વક સાંભળવું અહીંયા આગળ એમ કહેવા માંગે છે. ગુરુદેવશ્રીએ સમયસર કેટલી વાર ચલાવ્યો, સમયસર કેટલી વાર ચાલ્યો, જાહેરમાં એ પણ 19 વાર ચલાવ્યો, બરાબર કે નહીં? હવે 19 વાર ચલાવ્યો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ 19 વાર કેટલા પ્રમોદ ભાવપૂર્વક ચલાવ્યો એ ઇમ્પોર્ટન્સ છે, અને શ્રોતાગણ પણ કેટલા પ્રમોદ ભાવપૂર્વક સાંભળે છે તે ઇમ્પોર્ટન્સ છે. ભલે એની જ વાત આવે, એકની એક વાત આવે, એવું બની શકે જો એની અલગ અલગ વિવક્ષાઓ છે. અહીંયા આગળ પંડિત ટોડરમલજી પણ કહે છે કે બુદ્ધિ એકના એક વિષયમાં ન રમે, કારણ કે હજી એની ઔદૈહિક ભાવની એવી પરિણતિ પણ ચાલી હોય તો અનેક નાના ગેઓની અંદર વિકલ્પો ઉજે ઉલજે,
તો એ અન્ય અન્ય વિષયોને બદલીને પણ વાંચે એવી ટાઈપનું પણ જીનાગમની અંદર ઉપદેશ આપવામાં આવે છે. પરંતુ તું અત્યારે એ તો ગ્રહણ કરતો નથી અને અહીંયા આગળ જેને કહેવાય કોઈક અલગ રીતે અભિપ્રાય તારો ખોટો રાખીને તું અલગ રીતે તું અહીંયા આગળ અનાદર ભાવ કરે છે તો તને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. અને તને એમ લાગે છે કે દર વખતે એકની એક વાત એકની એક વાત એકની એક વાત એક વાત કહું તમને બધાને, તમારા બધાના ઘરે ફૈયો આવે છે, ફઈ ફઈ બધા જ ફઈ છે, ફૈયોના ઘરે ફઈ આવે છે એમ કહું છું. તમારે જૂના ફૈયો આવે આપણે ફૈયો, હવે ફૈયોનું શું કામ હોય ખબર છે? ફઈ ખબર પડે છે ને તમારે, હા પપ્પાના સિસ્ટરને ફઈ કહેવાય. હવે સાંભળજો, હવે એ શું કરશે વેકેશનમાં આવશે ને તો ફૈયો બધી વેકેશનોમાં ભેગી થાય, બે ચાર ફૈયો હોય સમજો, પહેલાના જમાનાની તો ચાર પાંચ જ હોય એનાથી ઓછી ના હોય, તો કે છે કે એ પ્રમાણે સમજો કે ચાર પાંચ ફૈયો આવે. હવે આવીને પછી શું કરે ખબર છે? એની એ જ વાત જૂની ને જૂની વાગોળ વાગોળ કરે, એટલે સોલે પિક્ચરની જેમ એની એ જ જૂની ને જૂની જૂની ને જૂની રાત્રે 12 વગાડશે, 1 વગાડશે, અને પછી એમના જૂના જૂના જેને કહેવાય સંસ્મરણો હોય ને એટલે એની એ જ વાત બતાવશે, એની જ અમે આમ કરતા હતા, અમે આ પ્રમાણે કરતા હતા, અમે ઓલું કરતા હતા, તમે આ પ્રમાણે કરતા હતા, એની જ. અને ઘરવાળાને પણ બધાને મજા આવે અને એની એ જ વાતની અંદર રસ આવે, અને 2 વગાડે 3 વગાડે વેકેશન પૂરું કરવા આવે એટલે આની આ જ વાતો ચાલ્યા કરે, એમાં આટલો બધો રસ પડે છે, ત્યાં એની એ જ વાત નથી લાગતો, કારણ કે ત્યાં આગળ તને સંસારની વાતોની અંદર રૂચિ પડેલી છે. અને અહીંયા આગળ રસ નથી આવતો, અહીંયા પોતાની વાત નથી લાગતી, એટલા માટે એમ થઈ જાય છે કે આ તો સાંભળેલું છે, આ તો આમ છે, ઠીક છે ને, બરોબર છે ને, બરોબર છે ને. અરે 1000 વાત તને, એક વાત પણ વારંવાર 1000 વાર તને સાંભળવા મળે છે તો સમજે આટલો તારો પુણ્યનો ઉદય વર્તી રહ્યો છે. એવી રીતે તું વિચાર કરજે, હું આત્મા છું, રાગથી ભિન્ન છું, આવી રીતે 1000 વાર નહીં, તું જીવે ત્યાં સુધી રોજ આની આ જ તને વાત સાંભળવા મળે તો કહેજે કે તારું અહીંયા આગળ મહાભાગ્ય ચમકી રહ્યું છે, કે તને આવી વાત સાંભળવા મળે છે, આવી ભેદ વિજ્ઞાનની વાત સાંભળવા મળે છે, જે અન્ય જગ્યાએ વાત આપણને આવી સાંભળવા મળતી નથી. અને તને એની અંદર જેને કહેવાય કે અનાદર ભાવ આવે છે, અનાદર ભાવ પૂર્વક તું સાંભળે છે તો અહીંયા આગળ કહે છે કે તને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. જુઓ આગળ, આગળ ધર્મ તીર્થ કા લોપ કરના, મોક્ષ માર્ગ કો રોકના. મોક્ષ માર્ગ કો રોકનાની અંદર અનેક પ્રકારની વાતો આવી શકે, અનેક પ્રકારની જેને કહેવાય કે આપણી કુટેવ પણ હોઈ શકે. શિબિરોના આયોજન થાય છે, શિબિરોના આયોજન શેના માટે થાય છે? જગતના જીવોને મોક્ષ માર્ગમાં લગાવવા માટે થાય છે. આવી ટાઈપના આ તો શિબિર તો એક ઉદાહરણના રૂપમાં લીધું. દાખલા તરીકે ધર્મના કોઈ પણ આયોજન થતા હોય, ચાહે જીનેન્દ્ર ભગવાનનું મંદિર બનતું હોય, કે ચાહે પ્રવચન માટે સ્વાધ્યાય હોલ બનતો હોય, કે ચાહે અનેક પ્રકારના શિબિરોના કે પાઠશાળાનો આયોજન ચાલતા હોય, એ બધાનું એક નામ છે મોક્ષ માર્ગનું જેને કહેવાય કે કાર્ય, એની માટે પ્રવૃત્તિ બાહ્ય સાધનની અપેક્ષાએ. તો કહે છે કે એની અંદર શું કરવાનું? તો કહે છે કે એની અંદર રૂકાવટ કરવી તે અહીંયા આગળ કહે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થાય છે. નથી ખ્યાલ આવતો જગતના જીવોને, કોઈ એક વાતમાં વાંધું પડી જાય, કદાચિત કોઈ એક વાત સમજો કે ન માનવામાં આવે તો જેને કહેવાય કે એ પ્રમાણે આયોજન બદલાવી નાખવામાં આવે, આયોજન જેને કહેવાય કે બંધ કરાવી દેવામાં આવે, અને એ પ્રમાણે જેને કહેવાય કે રૂકેવટ નાખે, કે જેના કારણે કેટલાય જીવો આ માર્ગથી વંચિત રહી જાય છે, તો કહે છે કે આવા પરિણામવાળાને જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ બને છે. હોય સંસાર અવસ્થામાં બેસ્યા છે, કોઈ વિચારધારા કોઈની અલગ હોય, કોઈની અલગ હોય, કોઈ એ પ્રમાણે હોય, પણ ગમે ત્યારે માર્ગની મુખ્યતા રાખે. જગતના જીવો મુક્ત દશાને કેમ પામે? આ જેટલો પણ માલ જગતના જીવો સુધી કેમ પહોંચે એમ અંદરમાં પ્રભાવનાનો ભાવ તો એવી ટાઈપનો હોવો જોઈએ. પરંતુ કહે છે કે અહીંયા આગળ અમે કહીશું એ જ પ્રમાણે ચાલશે, આમ નહીં ચાલે, અને આ નહીં કરો, આ પ્રમાણે મંદિર અહીંયા નહીં અહીંયા જ બનવું જોઈએ, અહીંયા આગળ આ આમ નહીં ત્યાં જ બનવું જોઈએ, મારી ઘરની બાજુમાં જ બનવું જોઈએ, મારે આમ બનવું જોઈએ અને મારે તેમ બનવું જોઈએ, આ બધી જે રૂકાવટ છે તે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. વિચાર કરો. અરે તું એમ કે છે ને, આ બહુ બહુ સમજવા જેવી વાત છે, તું એમ કે છે ને કે મારી બાજુ સમજો મારી બાજુમાં મારા ઘરની બાજુમાં મંદિર બનવું જોઈએ. સાંભળજો, પાપનો ઉદય આવી જાય તો ઘરની બાજુમાં મંદિર હોય તો એ ઉભો થઈને જઈ ના શકે, અને પુણ્યના ઉદયવાળા મને તો કીધું એમને કે કોઈ સાતા કૃષ્ટિ આવે છે ને કોઈ અહીંયા આગળ જેને કહેવાય અંધેરીથી આવે છે ને કોઈ અહીંયાથી આવે છે ને અહીંયાથી આવે છે ને અહીંયાથી આવે છે. તમે સમજો કેટલી સમર્પણતા હોય ત્યારે આવી શકે છે, કેટલી ગરજ હોય ત્યારે આવી શકે. એક વાત સાંભળજો, મારે કોઈ મસ્કા લગાવવાની તમને કોઈ જરૂર નથી,
ભાઈ બિલકુલ હું ક્લિયર કટ કહેવા માંગુ છું, પણ ઘણો સમર્પણતાનો ભાવ હોય ત્યારે ઘરેથી ઉભા થઈને મંદિરે આવવાનું થાય છે. કહેવાનો મતલબ, એમણે આટલી ગર્દીમાં કે આટલી ભીડની અંદર કોઈ જલ્દી નીકળતું નથી અને કોઈ આવતું નથી, અને બધું જોઈએ છે કે ઉંમર લાયક બહેનો હોય છે, અહીંયા કરતી ઉભા થી અહીંયાથી અહીંયા જવામાં તકલીફ પડે, લોકોના ઘૂંટણો ઘસાઈ ગયા હોય અડધા, ચાલવામાં તકલીફ પડે, એમ હોવા છતાં પણ કેમે કરીને બસ જીનેન્દ્ર ભગવાન દેખાઈ જાય, દિવસમાં બે વાર દર્શન થઈ જાય એવી જાતના ભાવ સાથે આવે છે, તો અહીંયા આગળ કહે છે કે પ્રચુર પુણ્યનો બંધ બાંધે છે. કેમ? કોઈ બાજુમાં રહીને પણ જલ્દી પહોંચે છે, કોઈ દૂરથી આવીને પણ અહીંયા આગળ પહોંચી જાય છે, તો બાજુમાં રહેવા વાળાની અપેક્ષાએ દૂરથી આવવા વાળાનું સમર્પણ વધારે જોવામાં આવે છે, અને એ પ્રમાણે જેને પહોંચી જાય છે તે કે છે કે અહીંયા આગળ શું કરે છે, તો કે અહીંયા આગળ એ પ્રમાણે જેને કે વિશિષ્ટ પુણ્યનો અધિકારી થઈ જાય. અને તું એમ કે છે કે મારી જ બાજુમાં આ પ્રમાણે બનવું જોઈએ, મારું આમ થવું જોઈએ, આ પ્રમાણે થવું જોઈએ, તો અહીંયા આગળ તું માન કસાઈની મુખ્યતા રાખે છે, હકીકતની અંદર મારી બાજુમાં જ બનવું જોઈએ. સમજો, એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવણ હોય થઈ જવી એક અલગ વાત છે, પણ અભિપ્રાયની અંદર તું પોતાને મુખ્ય રાખે છે અને બીજા બધાને તું ગૌણ કરે છે તો એની અંદર દોષ લાગે છે, એ વાતની વાત ચાલે છે. અભિપ્રાય ઉપર આધાર છે. અરે તારું ભાગ્ય હશે ને તો તું પોતે સ્વયં મંદિર બનાવીશ, તારું ભાગ્ય પોતે હશે તો તું એ પ્રમાણેનું કાર્ય કરીશ, તારું ભાગ્ય હશે તો દેવગતિમાં ચાલ્યો જઈશ તો સ્ફટિક મણીના જેને કહેવાય કે તું એ પ્રમાણે મંદિરોની રચના કરી નાખીશ, તારું ભાગ્ય હશે તો આ થઈ ગયા ને ભરત ચક્રવર્તીના છોકરાઓ, તો ભરત ચક્રવર્તીના છોકરાઓ તો કે છે કે ત્યાં આગળ કૈલાસ ઉપર જઈને 72 એ પ્રમાણે જેને કહેવાય 720 જેને કહેવાય જીનાલી જેને કહેવાય કે બનાવવા ચાલ્યા ગયા હતા. વિચાર કરો તમે, તો કે છે કે આ પ્રમાણે કોઈ પણ રીતે પોતાની વાત ન મનવાતા મોક્ષ માર્ગ સંબંધીની કોઈ પણ ગતિવિધિમાં કે ધર્મ કાર્યની અંદર જેને કહેવાય કે કોઈ રૂકાવટ નાખે છે તો એને જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થાય છે. હંમેશા જે પ્રભાવના આપણે કરવાની હોય તો બધાને મગજમાં લઈને આપણે ચાલવું પડતું હોય છે, વ્યક્તિગત મામલો નથી. હું કદાચિત રહી જાઉં તો ચાલશે, પણ મારો કોઈ પણ સાધર્મી ના રહી જવો જોઈએ, મંદિરથી વંચિત ના રહી જવો જોઈએ, એવી જાતના જે ભાવ રાખે છે તે વિશેષ પુણ્યનો અધિકારી થઈ જાય છે. વિચાર કરો કેવાનો મતલબ. સૌધર્મ ઇન્દ્ર કોઈ એમણે નથી બનતું, કેવાનો મતલબ, અને કુબેર કોઈ એમણે નથી બનતું, એને કેવી ભાવના ભાવી હોય છે, એવા કેવા પરિણામ કર્યા હોય છે, એના માટે મોક્ષ માર્ગ માટેના કેવા અંદરમાં ઊંચા જેને કહેવાય પરિણામ હોય છે, ત્યારે એવા પરિણામ સાથે જેને કહેવાય દીક્ષા અંગીકાર કરી લે છે અને એ વખતે કોઈ પ્રચુર પુણ્ય બંધાઈ જાય છે તો જેને કહેવાય કે સૌધર્મ સ્વર્ગનો દેવ થઈ જાય છે. કેવાનો મતલબ, આ પ્રમાણેની બધી વ્યવસ્થાઓ જોવામાં આવે છે, ભાઈ પુણ્ય પાપના ખેલ છે. જુઓ, બહુશ્રુત પનેકા ગર્વ કરના, આજે આ બધા એક 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 વચન એવા છે. બહુશ્રુત પનેકા ગર્વ કરના, અમારા આટલા પ્રવચનો થઈ ગયા છે, અમે આટલી પુસ્તકો લખી નાખી છે, અને અમે અમારી આટલી સીડીઓ ચાલી ગઈ છે, અમારા આટલા કલાકના આ વિષય ઉપર પ્રવચન થઈ ગયા છે, અમે આટલા વર્ષથી જીનેન્દ્ર ભગવાનની જેને કહેવાય પ્રભાવના કરીએ. સાંભળજો, ભાષા કેટલી સરસ લાગે, અમે આટલા વર્ષથી અમે આટલા વર્ષથી, અરે ખબર પડે છે બધાને, હા ફટાફટ બોલો તમે, અમે આટલા વર્ષથી જીનેન્દ્ર ભગવાનની પ્રભાવનામાં લાગેલા છીએ. વિચાર કરો, સારી વાત છે, જલ્દી છૂટી જઈશ, બીજું તો શું. પરંતુ આ પ્રમાણે અંદરમાં પોતાનો વ્યક્તિગત મદ કરવો તે જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ બને છે. કોને બતાવવું છે તારે, શેના માટે સમજવું છે? અહીંયા તો જૈન દર્શન તો કહે છે કે, સાંભળજો બરોબર, જૈન દર્શન તો એ કહે છે કે જે આંખ બંધ કરીને અંદરમાં ચાલ્યા ગયા, જે સમય ગયા તે તરી ગયા. અહીંયા આગળ સાંભળજો બરોબર, અરે અમૃતચંદ્ર આચાર્ય દેવ એમ કહે છે પાછળ ટીકા પૂરી કરીને કે એ જગતના જીવો તમે મોતી નહીં નાચતા, કે આ ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે બનાવી છે તેવા મોતી નહીં નાચતા, કારણ કે આના એક એક અક્ષર એક એક પૂદગલ સ્કંદોથી રચાયેલા છે, એમાં અમૃતચંદ્ર આચાર્ય દેવનું કાંઈ નથી. જુઓ તો ખરા, એક બાજુ અમૃતચંદ્ર આચાર્ય દેવ તો એ ધ્વનિ પુકારે છે, સમર્થ આચાર્ય, ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવ, અને જે પોતાની આત્મખ્યાતિ જે પંડિત ટોડરમલજી એમ કે છે કે આ વર્તમાન કાળની અંદર અધ્યાત્મ હોય તો કે છે કે આત્મખ્યાતિમાં છે, અને આત્મખ્યાતિની રચના કરે છે પ્રવચન સારની રચના કરીને કે છે કે તમે જગતના જીવો મોતી નહીં નાચતા, કે આ ટીકા અમે કરેલી છે. અને ભૂલથી કદાચિત કોઈ એવો જ્ઞાનનો ઉગાડ થઈ જાય અને કોઈ એ પ્રમાણેનો વિશિષ્ટ ક્ષયોપશમ થઈ જાય, કદાચિત કોઈ બે ચાર પુસ્તકો લખાઈ જાય, સારી વાત છે, એની પ્રભાવના માટે બરોબર છે, પરંતુ તું પોતે અભિમાન કરે છે કે મેં આટલું બધું કર્યું, હા તે કર્યું તો ખરું પણ તે ગર્વ કર્યું, તારી નિર્માણતા તારી જતી રહી તું શું થઈ ગયો? એટલે કે જ્ઞાનાવરણ કર્મનો તે વખતે તું આશ્રમનું કારણ કરે છે. આ જેટલા પણ પોઈન્ટ દેખાડ્યા ને, હમણાં જ મારું ધ્યાન ગયું, જેટલા પણ પોઈન્ટ બતાવે છે અહીંયા આગળ આચાર્ય દેવ, ક્રિયા શુભની દેખાય છે અને બંધ પાપનો જોવામાં આવે છે. આ બધી વસ્તુ સમજો, એ બધા પોઈન્ટ એવી ટાઈપના મળતા આવે છે. કહેવાનો મતલબ, બહારમાં એમ લાગે કે ગણી આ પ્રમાણે છે, બહારમાં પ્રભાવના થવી છે તે જગતના ભાગ્યનું કામ છે, પણ અંદરમાં તું માન કસાયનું પોષણ કરીને તું તારા આત્માની ભયંકર તું અપરભાવના કરી રહ્યો છે, અને એના કારણે તને આ પ્રમાણે જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થતું જોવામાં આવે છે. હવે જુઓ, લૌકિક, હવે સાંભળજો બરોબર, લૌકિક પ્રયોજન સિદ્ધ કરને કી ભાવના રખકર શાસ્ત્ર કા અભ્યાસ કરના. શું કહેવા માંગે છે? જો એક 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 એવા એવા વચનો લીધા છે, ફરીથી વાંચું છું. લૌકિક પ્રયોજન સિદ્ધ કરને કી ભાવના રખકર શાસ્ત્ર કા અભ્યાસ કરના. લૌકિક પ્રયોજનના અનેક અર્થ થઈ શકે. કોઈને કોઈ લૌકિક સાંસારિક પ્રયોજનના અર્થે શાસ્ત્રનો અભ્યાસ કરવો. થોડુંક કહી દઉં છું, અરે કોઈ બી લોભ લાલચ માટે અહીંયા આગળ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી પણ જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થાય છે. લોભ લાલચ મતલબ સમજો, કહેવાનો મતલબ ખ્યાલ આવી ગયો. એમાં મેં ઘણું બધું કહી દીધું, કેટલુંક મારે એ પ્રમાણે કહેવું પડે અને કેટલુંક મારે એ પ્રમાણે રહેવું બી પડે, પરંતુ એને અલગ અલગ રીતે અલગ અલગ અર્થમાં સમજજો. કહેવાનો મતલબ કોઈ સમજજો, લૌકિક પ્રયોજન કી સિદ્ધિ કે લીએ, અજીન બીજા પોઈન્ટ સમજજો, સાંભળજો. હું અહીંયા આગળ સ્વાધ્યાય કરું છું, હું એવો સ્વાધ્યાય કરું કે લોકોને દંગ રહી જાય, લોકોને મજા પડી જાય, અને એ પ્રમાણે પોતાના ક્ષયક્ષમ જ્ઞાનનો વૈભવ બતાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરો, તે લૌકિક પ્રયોજનની સિદ્ધિ માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું વાત છે. આ બહુ બધી કડક વાત છે, ખતરનાક વાત છે, પણ આ રિયલ ફેક્ટ વાત છે. શાસ્ત્ર સ્વાધ્યાય છે એકમાત્ર પોતાના આત્માના હિત માટે કરવામાં આવે છે. જગતનું કલ્યાણ થાય તે જગતના પરિણામથી થશે, મારું જે કલ્યાણ થશે તે મારા પરિણામથી થશે, હું એ પ્રમાણેની લોકોની વાવા માટે હું શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, તે પણ લૌકિક પ્રયોજનની સિદ્ધિ માટે આવશે. લોકની અંદર યશ માટે હું શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, તે પણ લૌકિક પ્રયોજનની સિદ્ધિ માટે આવશે. કોઈ પણ પ્રકારની ધન ઇત્યાદિ વગેરેની લાલચ માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે છે, તે પણ અહીંયા આગળ કહે છે કે લૌકિક પ્રયોજનની સિદ્ધિ માટે આવશે. આની અંદર અન્યતા સાંસારિક કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવા માટે જે પણ કઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવશે તે લૌકિક પ્રયોજનની સિદ્ધિ માટે આવશે. અહીંયા આગળ ક્રિયા ચાલે છે શુભની, અને એ વખતે જ્ઞાનાવરણ કર્મનો અહીંયા આગળ તીવ્ર અનુભાગ વાળો આશ્રમનું કારણ થાય છે. વિચાર કરો, કોના માટે વાંચે છે, શેના માટે વાંચે છે, શું કરવા વાંચે છે? હા, એવો ભાવ આવે, મને કોઈ બે વાત ખબર પડી છે તો હું મારા સાધર્મીને શેર કરું. કેમ? કારણ કે જિનેન્દ્ર ભગવાનની આ વાત છે, ઘણી સુંદર વાત આવી છે, મારી બી કસાય તૂટશે, જગતના જીવોની બી કસાય તૂટશે, સાધર્મીઓની પણ કસાય તૂટશે, મને કોઈ બે વાત ન્યાય ખ્યાલમાં આવ્યો છે તો આપલે કરીએ, સાધર્મીને તો આપસમાં ચર્ચા જ હોય, એ અભિપ્રાય અલગ છે, પરંતુ અંદરમાં કોઈ માન કસાયનું સેવન છે, કોઈ એ પ્રમાણે લોભ કસાયનું સેવન પડેલું છે, એની અહીંયા આગળ જેને કહેવાય પૂર્તિ કરવાની પડી છે, અને એના કારણે અહીંયા આગળ શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે છે, તેને જ્ઞાનાવરણ કર્મના તીવ્ર આશ્રમનું કારણ જોવામાં આવે છે. એ પ્રમાણેની વાત છે. જો આગળ, વ્યાપાર બુદ્ધિ સે શાસ્ત્ર બેચના. આ જુઓ તો ખરા એક એક વાત, વ્યાપારિક બુદ્ધિ સે શાસ્ત્ર બેચના. જોકે મુમુક્ષુઓમાં તો એવું હોય જ નહીં, કારણ કે એને તો મુમુક્ષુ જ ના કહેવાય. મુમુક્ષુઓનું તો દિલ ઘણું ઉદાર હોય છે, એવી જોકે લગભગ કોઈ એવી બુદ્ધિ રાખતું જ નથી અને હોય જ નહીં, છતાં પણ ક્યારેક મનની અંદર એવી જાતના કોઈ પણ જીવને જગતની અંદર એવી જાતનું કોઈ પરિણામ આવી જાય અને એની અંદર કોઈ કમાઈ લેવાની ભાવના હોય છે તો કહે છે કે તેને પણ જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થાય છે. અરે આ તો એમ વિચારે કે ભલે મારા પૈસા ખર્ચા થાય પણ જગતના જીવોને ઘેર ઘેર અહીંયા આગળ શાસ્ત્ર પહોંચે. એક પ્રસંગ યાદ આવી ગયો, હું 2 વર્ષ પહેલા દિલ્હી ગયો હતો અષ્ટાનિકામાં, અને ત્યાં આગળ એક દિલ્હીની અંદર છે આશીષ જૈન કરીને એક ભાઈ છે, અને એ આશીષ જૈન દિલ્હીમાં જે ભાઈ છે તેનું શું કામ છે ખબર છે? કુરિયરનું કામ છે. હવે હું દિલ્હી ગયો તો દિલ્હીમાં ઘણી બધી એવી સંસ્થા છે કે જે અનેક પ્રકારના ગ્રંથો છપાવે છે અને ઇત્યાદિ વગેરે એ પ્રમાણે જોવામાં આવે છે, ભારતીય જ્ઞાન વિદ્યાપીઠની બધી વધારે ઘણી બધી છે. તો મેં એક જણને કીધું કે ભાઈ મારે આવી રીતે ત્યાંથી શાસ્ત્ર મંગાવવા છે તો મને કોઈ અથવા તો લઈ જાય તો હું જવું પહોંચું, અથવા તો એ પ્રમાણે મને કોઈ વ્યવસ્થા મળી જાય તો મને મળી જાય ગ્રંથ, મારે 2-3 ગ્રંથ એવી રીતે લેવા હતા. નિલેશભાઈ આપ ચિંતા ક્યું કરતે હો, અપને આશીષજી હે ના? મેં કીધું કોને આશીષજી? મેં નહીં પહેચાણતો. अरे आप आशीष जी को नहीं पहचानते, आशीष जी का कुरियर का काम है, सांभरते बरबर, आप इनको लिखवा दो वो पहुंचा देंगे। मैं बोला ऐसे कैसे पहुंचा देंगे, मैं बोला लेकिन वहां जाना पड़ेगा, आप चिंता नहीं करो, लेकिन वो स्वयं वहां पर जाएंगे, सांभरते बरबर, स्वयं वहां पर जाएंगे, वो शास्त्र लाएंगे और वो स्वयं कुरियर का काम है तो के वो स्वयं आपको कुरियर कर देंगे, आपको 5 दिन में घर बैठे आपको शास्त्र आ जाएगा। मैं बोला ठीक है चलो, बहुत बड़ी अच्छी बात है, उनका बहुत बहुत आभार मैं कीधु। शास्त्र ना पैसा काढ़ी ने जाने मैं कीधु क्या कुरियर ना पण जे लगता है 100-200 रुपया इत्यादि वगैरह करीने जेने कहवाय के हूँ एने आपवा गयो। ए भाई ने आशीष जी नहीं सामे नहीं बोला बीजा भाई हता, क्या बात कर रहे नीलेश भाई, हिंदुस्तान में जिसको भी ग्रंथ चाहिए तो क्योंकि दिल्ली से जो भी ग्रंथ चाहिए वो इनको लिखा देते हैं, तो वो उनके पैसे से वो खुद जाते हैं, वो शास्त्र लाते हैं और वो कुरियर भी खुद करते हैं, एक भी पैसा किसी से लेते नहीं है, न कुरियर का लेते हैं और न शास्त्र का लेते हैं। जो आवा परिणाम वाला पण जीवो पड़ेला छे, अने दिल्ली में एक जगह थी बीजी जगह जवू इजी नहीं, रिक्षाओ पकड़ी पकड़ी ने त्या जाए અને એક એક કલાક ત્યાં આગળ જાય, અથવા તો કોઈને પણ કે અને એ પ્રમાણે ભેગા કરે, અને કોઈ કાનપુર વાળો મંગાવે, કોઈ કલકત્તા વાળો મંગાવે, કોઈ મુંબઈ વાળો મંગાવે, અને એ શું કરે પાર્સલ બનાવે, એ પૈસા પોતે આપે ત્યાં આગળ, પોતે લેવા જાય, જીનવાણીની સેવા જોવો, પોતે લેવા જાય, પૈસા આપે, પોતે કુરિયર કરે અને અહીંયા આગળ બધાના ઘરે પહોંચાડે, અને એક બી પૈસો લેતો નથી, આને કહેવાય જીનેન્દ્ર ભગવાનની વાણીની સેવા। જીવો તો ખરા કહેવાનો મતલબ, અને અહીંયા આગળ કદાચિત કોઈ એવા પરિણામ થઈ જાય, અહીંયા આગળ વેચવાના પરિણામ આવી જાય, એમાં કમાવાના પરિણામ આવી જાય, એમાં એ પ્રમાણે કંઈક કરવાના પરિણામ આવી જાય, કોઈ ભલે ડાયરેક્ટલી નહીં ને ઇનડાયરેક્ટલી રીતે, તો અહીંયા આગળ કહે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ જોવામાં આવે છે। જુઓ ભાઈ, દરેક વાત દરેક રીતે બધી આપણે શીખવાની હોય છે, જોકે મુમુક્ષુઓને વધારે શીખવાડવાનું હોતું જ નથી, પરંતુ કેટલાક ઇશારાઓ પણ હોય છે, પણ આપણી પરિણતિની અંદર વિશુદ્ધિ કેમ વધે, અને કદાચિત કોઈ એવા ખૂણે ખાતરે આપણા કોઈક એવા અવગુણ હોય તો કેમ નીકળી જાય, તો અહીંયા આગળ પોતે આપણામાં જોવાનું છે। પંડિત ટોડરમલજી કહે છે કે બીજાની કસાઈ જોઈને પોતે સ્વયં કસાઈ કરવી નહીં, કારણ કે બીજાના જે પણ ગુણો કે ભાવો જે છે તેનો જેને કહેવાય કે માલિક તે છે, પણ હું પોતે આ બધા ભાવોથી કેમ બચી જાઉં, એની જ મુખ્યતા રાખી અને આપણે પોતાના જ્ઞાનની અંદર પરિણામોની વિશુદ્ધિ કેવી રીતે લાવીએ, એવી મંગલ ભાવનાથી વાત આપણે સમાપ્ત કરીએ।
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ। અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત ઋષભાદિતિ મહાવીર પરંત 24 જીનેન્દ્ર ભગવાનનો દિવ્ય ધ્વનિના દાતાર એવા શ્રીમંદરાદિત્ય અજિત વીરે પરંત વિશ્વરમાન જીનેન્દ્ર ભગવાનનો અદ્ય જીન મંદિરમાં બિરાજમાન અખંડ સારના પ્રતિક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો સ્યાદવાદરૂપ અનેકાંતમય બે વિરોધ નહીં અવિરતપણે પ્રકાશનારી સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી મહાતનો પ્રમત્ત પ્રમદ દશામાં ઝૂલનારા કલિકા સર્વજ્ઞદેવ કનકોનાદી સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાનનો જીનવાણીના ઊંડા અને ગહન રસે સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાનગુરુ દેવનો કાનગુરુ મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો અપૂર્વ અવસરના આત્મસિદ્ધિના દાતા રેવા કૃપાળુ દેવનો શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સો વાણી મસ્તક નમો સદા દેત હું દો બોલો નિત્ય બોધક જીનવાણી માતનો